તારીખ 21-10-1998 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 333 અને 334 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 747
33મો પત્ર ચાલે છે પાનું 318 છે ફૂટનોટમાં સૌભાગ્યભાઈ જે ઉત્તર આપ્યો છે એના ઉપરની ચર્ચા ચાલે છે નિરપક્ષ થઈ સત્સંગ કરે તો સત જણાય સત્સંગ કરવો સ્વાધ્યાય કરવો એ વિષયમાં અનેક પ્રકારે જ્ઞાનીઓએ માર્ગદર્શન આપ્યું છે ઘણા પડખાથી એમાં માર્ગદર્શન આપેલું છે એના ઘણા પડખા છે એમાંનું આ એક મહત્વપૂર્ણ પડખું અહીંયા સુભાગભાઈએ પોતાની અંતરસૂઝથી ખોલ્યું છે એમ પણ આમાંથી ફલિત થાય છે અથવા સિદ્ધ થાય છે કે જો જીવ યથાર્થ પ્રકારે સત્સંગ કરે તો એને સત્પુરુષની ઓળખાણ થવાનો પ્રસંગ બને સત્પુરુષની ઓળખાણ નથી થતી જીવ સત્સંગ પણ કરે છે અને સત્પુરુષની ઓળખાણ પણ નથી થતી એમ જે ચાલતું હોય છે બહુભાગ એમ ચાલતું હોય છે એ એમ સૂચવે છે કે જીવ યથાર્થ પ્રકારે સત્સંગ કરતો નથી એ યથાર્થ પ્રકારની અંદર આ એક મહત્વપૂર્ણ વાત છે કે પૂર્વના આગ્રહો છે એ કોઈને કોઈ પક્ષમાં જીવને રાખે છે જેવો જે વિષય બાબતનો આગ્રહ હોય છે એનો પક્ષ આપોઆપ આવી જાય છે હવે એ તો એના અનેક પ્રકાર છે અને વ્યક્તિગત રીતે જ થોડો થોડા ફરક છે એની અંદર કેટલાક મુખ્યપણે કોમન છે અને કેટલાક ગૌણપણે જે હોય છે એમાં ફરક પણ હોય છે એટલે એ વિષય થોડો વિશાળ થઈ જાય છે પણ ઉપાયનો સંક્ષેપમાં છે અને એ બહુ સરસ છે કે નિરપક્ષ થવું હોય તો શું કરવું કે કેવળ આત્મકલ્યાણના લક્ષ્યે જ સ્વાધ્યાય કરવો સત્સંગ કરવો ઘણો ફરક પડશે કેટલો ફરક પડશે ઘણો ફરક પડશે જે જ્ઞાની પુરુષોની અથવા શાસ્ત્ર વચનોની જે જે વાતો છે તેમાં આત્મકલ્યાણનો આશય રહેલો હોય છે અને એ આશય એમાં ગ્રહણ થાય છે જો આપણું લક્ષ્ય કેવળ આત્મકલ્યાણનું હોય તો નહીતર એ આશય ગ્રહણ થતો નથી એટલે સત સમજાતું નથી એટલે પૂર્વગ્રહોને મૂકવા માટે એક જ દવા છે બધા તમામ પ્રકારના પૂર્વગ્રહોને મૂકવા કે ઢીલા પાડવા માટે એક જ દવા છે કે હું અહીંયા મારું આત્મકલ્યાણ કરવા બેઠો છું અને આ સિવાય મારો કોઈ ઉદ્દેશ નથી એમાં નિષ્કામતા પણ આવે છે નહીતર પૂર્વગ્રહ મિથ્યાગ્રહ સકામતા આ બધા ફેક્ટરો સત્સંગને ખાઈ જશે પછી સત્પુરુષનો પ્રત્યક્ષ યોગ થાય તો ઓળખે કેમ કે યોગ્યતા આવી છે આત્મકલ્યાણના લક્ષ્યને લીધે યોગ્યતા આવી છે અને એ યોગ્યતાની ચર્ચા આપણે ગઈકાલના સ્વાધ્યાયમાં 674 પત્રો અનુસાર કરી. દ્રઢ મુમુક્ષુતા પ્રાપ્ત થઈ, પ્રાપ્ત ઉપદેશને અવધારણ કરે અને અંતરાત્મવૃત્તિ જાગૃત થઈ, ઓળખે એટલે વ્યવહારિક કલ્પના ટળે. એટલે એમનો વ્યવહાર સંબંધી જે કલ્પના થતી હતી એ ટળે, અથવા પોતા સમાન જે કલ્પના થતી હતી એ પણ ટળે. અંતર દેખાય કે મારા ને એમનામાં બહુ ફેર છે, એટલે પોતાની રીતે કલ્પના કરતો હોય એ અટકે. એમનું અંતર સ્વરૂપ જણાયું હોવાથી બહારના વ્યવહારથી જે વ્યવહારિક કલ્પના કરતો હોય એ પણ ટળે. માટે પક્ષરહિત થઈ સત્સંગ કરવો, પૂર્વગ્રહ છોડી, મિથ્યા આગ્રહ છોડી, પરલક્ષ છોડી, કેવળ આત્મકલ્યાણના લક્ષ્ય સત્સંગ કરવો, એ સિવાય એ ઉપાય સિવાય બીજો ઉપાય નથી. ઉપાય ન વિચારીએ તો આ જ એક જ ઉપાય છે. બાકી કોઈ જીવને માટે ભગવત કૃપા એટલે એ યોગ્યતામાં જ એવી હોય તો એ વાત જુદી છે. એમાં શું છે, કોઈ પૂર્વ સંસ્કારનું કારણ હોય, પૂર્વે કોઈ સત્સંગ આરાધ્યો હોય, અથવા કે એવી જ યોગ્યતા હોય કે જ્ઞાની પુરુષનો યોગ થઈ એની એક એક વાત એને આત્મામાં ચોંટતી જાય, તો એ ભગવત કૃપા થઈ ગઈ. એને એ જીવનું હોનાર જ એવું સરસ છે કે સીધે સીધું એને બધું હવળું જ પડવા માંડે, હોનાર સારો, એ ભગવત કૃપા થઈ ગઈ. એવા પણ કોઈ જીવો હોય છે, સીધા લાઈન ઉપર ચડી જાય ને માર્ગમાં આવી જાય. કેટલાક જીવોને પોતાના જ ઉપાદાનના કારણે સત્ય ઉપદેશ મળવા છતાં પણ એ ઉપદેશને પરિણમવામાં ઘણી વિટમણાનો સામનો કરવો પડે. કોઈ જીવોને સહજ માત્રામાં પણ કામ થતું જોવામાં આવે છે. એ સહજ માત્રામાં કામ થતું જોવામાં આવે છે એને અહીંયા ભગવત કૃપા કહી દીધી છે સુભાગભાઈએ. બે વાત લખે, ઉપાય ચોખ્ખો લેખો, કોઈનો એવો કોઈ સૂઝપૂર્વકનો ઉપાય ન હોય તો પણ સહેજે સહેજે એમ જ એને બધું સવળું ઉતરતું હોય એવો જ પ્રકાર આવતો હોય. ભગવત કૃપા કેવી જોઈએ, અથવા એને ભાગ્યશાળી ગણવો જોઈએ. બે પ્રકારનો ઉત્તર લખ્યો છે મેં, નિસર્ગાત અધિગમાત્મા, જેના જેવી વાત છે ત્યાં પૂર્વ સંસ્કારની વાત છે. એ ઉત્તર એવો ઉત્તર જ્ઞાની લખી શકે અથવા કહી શકે અથવા જાણી શકે, અથવા જ્ઞાનીનો આશ્રિત માત્ર, જ્ઞાનીનો આજ્ઞાકારિતા જેને સ્વીકારી હોય એ જાણી શકે. આજ્ઞાકારિતા નિર્મળતા બહુ લાવે છે. આજ્ઞાકારિતામાં હોય એને જ્ઞાનીનો આશ્રિત કહેવાય છે અને નિર્મળતા બહુ લાવે છે, એટલે એને આવો ઉત્તરની સૂજ આવે. કાંઈ જ્ઞાનીને હોય સૂજ આવી, કાંઈ જ્ઞાનીનો આશ્રિત હોય એને આવી સૂજ હોય એમ કહેવું છે. જ્ઞાનીનો પ્રત્યક્ષ યોગ હોય અને ઘણા કાળ સુધીનો પ્રત્યક્ષ યોગ હોય તો પણ જો આજ્ઞાંકિતપણે સત્સંગ ઉપાસ્યો ન હોય તો ગમે તેવી પરમાર્થની સ્પષ્ટ વાત કહેતા હોય કે લખીને દેતા હોય આમાં તો પત્ર લખતા હતા, પ્રત્યક્ષ હોય તો કે અને પરોક્ષ હોય તો કાગળ લખે, ઉપરથી જાય. જીવને સમજવામાં આવતી નથી, અથવા એ પરમાર્થની વાત ઉપર જીવનું લક્ષ્ય ખેંચાતું નથી, એટલે ઉપરથી જાય. એટલે આજ્ઞાકારિતાનો ફેક્ટર પણ બહુ જ મહત્વનો છે. બે એક જ કોઓર્ડિનેશન વાળો આનુષંગિક પરિણામ છે. જેને ખરેખર આત્મકલ્યાણની ભાવના હોય, આત્મ આજ્ઞાકારિતામાં આવી જ જાય છે, કેમ કે બે સાથે રહે છે, અવિના ભાવે છે. માર્ગ કેવો હોય એ જેને બોધ નથી. માર્ગ એટલે આત્મકલ્યાણનો ઉપાય. કેવો હોય જેને બોધ નથી, એટલે એવો બોધ જેને પરિણીમો પણ નથી, તેવા શાસ્ત્ર અભ્યાસી પુરુષો તેનો યથાર્થ ઉત્તર ન કરી શકે. કેમ કે શાસ્ત્ર અભ્યાસમાં થિયરીનો અભ્યાસ થયો હોય છે, પ્રેક્ટિકલ સાઈડ બાકી હોય છે, એનો ઉત્તર ન આપી શકે. કેમ કે સત્પુરુષને ઓળખવા માટે એને કેટલાક પ્રયોગમાં આવવું પડે છે, એને અનુભવ જ્ઞાન હોય છે ત્યારે ઓળખે છે. કેમ કે સામે પણ અનુભવને ઓળખવો છે, સામે પણ જો અનુભવને ઓળખવો છે તો અહીંયા અનુભવ હોય તો ઓળખાય. ચોખ્ખી વાત એ છે કે અનુભવના વિષયમાં અનુભવ હોય એની ચાંચ બુડે, નહીતર ચાંચ ન બુડે. આ ચોખ્ખી વાત છે. તેવા શાસ્ત્રાભિ પુરુષો તેનો યથાર્થ ઉત્તર ન કરી શકે, તે પણ યથાર્થ જ છે. એમ સુભાગભાઈએ લખ્યું છે, એ પણ તમે લખ્યું, એ યથાર્થ જ છે. શું શુદ્ધતા વિચારે ધ્યાવે એ પદ વિશે હવે પછી લખશું. એટલે સુભાગભાઈએ પત્રમાં લખ્યું હશે કે તમે જે વાત લખ્યું, શુદ્ધતા વિચારે ધાવે, શુદ્ધતામાં કેલી કરે, શુદ્ધતામાં સ્થિર વહે, અમૃત ધારા વરસે. બનાસીદાસજીનું જે પદ આગળના પત્રમાં આવી ગયું એના ઉપર આપ કંઈક વિશેષ લખો, સમજાવો, એવી વિનંતી કરી હશે. તો એ વિશે હવે પછી લખશો. કેમ કે જ્ઞાન દશાનો વિષય છે, એટલે આગળ ઉપર હજી પાકવા દો, હજી આગળ ચાલો, હજી આગળ ચાલો, એ વિષય માટે હજી આગળ ચાલો. અંબારામજીના પુસ્તક વિશે આપે વિશેષ વાંચન કરી જે અભિપ્રાય લખ્યો તે વિશે હવે પછી વાતચીતમાં વિશેષ જણાવાય તેમ છે. એ વિશે લખવા જેવું એમને યોગ્ય નથી લાગ્યું. વાતચીતમાં એમને જે કહેવું હશે યોગ્ય વધારે લાગે છે. અમે એ પુસ્તકનો ઘણો ભાગ જોયો છે, એટલે પોતાને અભિપ્રાયમાં થોડો ફેર પડ્યો, એટલે કે તમને પછી રૂબરૂ મળશો ત્યારે વાત કરશું. અમે એ પુસ્તકનો ઘણો ભાગ જોયો છે, પણ સિદ્ધાંત જ્ઞાનમાં વિઘટતી વાતો લાગે છે અને તેમ જ છે. વિઘટતી એટલે મેળ ખાતી નથી, સિદ્ધાંતિક વિષયમાં ફેર પડે છે એમ કહેવું છે. વિઘટતી વાત લાગે છે એટલે ઘટતી નથી, ઘટતી નથી એટલે એમ છે એમ નથી, ફેર પડે છે. સિદ્ધાંતિક જ્ઞાનમાં ફેર પડે એવી વાત છે અને એમ જ છે, એ વાત ચોક્કસ છે કે એમનો ફરક લાગ્યો છે. તથાપિ તે પુરુષની દશા સારી છે, માર્ગાનુસારી છે, જેવી છે એમ તો કહીએ છીએ. છતાં લખનારની યોગ્યતા ઠીક છે, માર્ગાનુસારી જેવી છે, માર્ગાનુસારી નહીં પણ એને લગતી છે એ અપેક્ષાએ ઠીક છે, દશા ઠીક છે. અને એટલી દશા ઠીક છે એટલે સુભાગભાઈને જરાક સારું લાગ્યું છે. પણ સુભાગભાઈનું એટલું ઊંડું જ્ઞાન નહોતું જેટલું કૃપાળુદેવનું હતું. કૃપાળુદેવ તો સર્વાંગ બધું માપે, દશા તો ઠીક લાગે છે પણ સિદ્ધાંત જ્ઞાનમાં ફેર પડે છે, ન ચાલે. જેને સૈદ્ધાંતિક અથવા યથાર્થ જ્ઞાન અમે માન્યું છે તે અતિ અતિ સૂક્ષ્મ છે. સિદ્ધાંત દ્રવ્યાનુયોગના અને સિદ્ધાંત અધ્યાત્મના, અને દ્રવ્યાનુયોગ અને અધ્યાત્મના કોર્ડિનેશનના સિદ્ધાંતો. આમ એ વિષય સૂક્ષ્મતા વાળો છે. જરા દ્રવ્યાનુયોગ પણ સૂક્ષ્મ છે, અધ્યાત્મ પણ સૂક્ષ્મ છે, અને ક્યાંક ક્યાંક દ્રવ્યાનુયોગને અને અધ્યાત્મને જે સુમેળ છે એ વિષય પણ સૂક્ષ્મ છે. આવો 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 પ્રકાર છે. ક્યાંક દ્રવ્યાનુયોગ છે એ અધ્યાત્મમાં પ્રવેશ કરાવે છે, ક્યાંક દ્રવ્યાનુયોગના સિદ્ધાંતથી અધ્યાત્મનું લેવલ પાર છે, પર છે, અને ક્યાંક બે એક સાથે પણ છે. આવો ત્રણ પ્રકાર જોવામાં આવે છે. એટલે એ વિષય જેને સૈદ્ધાંતિક અથવા યથાર્થ જ્ઞાન અમે માન્યું છે તે અતિ અતિ સૂક્ષ્મ છે, પણ તે થાય તેવું જ્ઞાન છે, ન થાય એવું કંઈ નથી, એ કંઈ અશક્ય નથી. સૂક્ષ્મ છે પણ એ તો આત્મા જ સ્વરૂપે સૂક્ષ્મ છે, એમાં કાંઈ એને ન થાય, આત્માને એ જ્ઞાન ન થાય એવું કંઈ નથી. અને અનંતાને થયું એ બધા આપણા જેવા જ હતા, તો આપણને કેમ ન થાય? થાય, થાય જ, ન થાય એવું નથી કાંઈ. પણ તે થાય તેવું જ્ઞાન છે. વિશેષ હવે પછી સુભાગભાઈને તો હજી દરમિયાન યોગમાં એન્ટર કર્યા છે એમણે, અને થોડું થોડું સાથે અધ્યાત્મ લેતા જાય છે. અને દરમિયાન યોગ અને અધ્યાત્મનું જે કોઓર્ડિનેશન છે એ લાઈન ઉપર લઈ રહ્યા છે. એટલે એ જ્ઞાન ઘણું સૂક્ષ્મ છે, અને સૂક્ષ્મ છે એમ કહીને એમને વિશેષ જિજ્ઞાસા ઉત્પન્ન કરાવી છે. શું કહ્યું છે? કર્યું છે. ક્યારેક ક્યારેક જ્ઞાની સ્પષ્ટીકરણ ન આપે તો પણ એમાં હેતુ હોય છે. ક્યારેક ક્યારેક ગૂઢ ભાષામાં કહે તો એમાં પણ હેતુ હોય છે. ક્યારેક ક્યારેક ચોખ્ખું કહે તો એમાં પણ હેતુ હોય છે. એટલી વિચક્ષણતા હોય છે. ગૂઢ ભાષામાં કહે અથવા સ્પષ્ટીકરણ ન આપે ત્યારે જિજ્ઞાસા, જ્ઞાન પીપાસા વધારે તીવ્ર કરવાનો એમનો આશય હોય છે, હેતુ હોય છે. કે હજી આ વધારે જિજ્ઞાસામાં આવે ને પછી એને તરત જ સમજાશે, અત્યારે કદાચ નહીં સમજાય, તો એને જિજ્ઞાસામાં વધારે આવવા માટેની ટ્રીટમેન્ટ આપે. એટલે કયું વિશેષ હવે પછી? ચિત્તે કહ્યું કર્યું નથી માટે આજે વિશેષ લખાયું નથી, તે ક્ષમા કરશો. આટલું લખ્યું ત્યાં ઉપયોગ ચાલતો બંધ થઈ ગયો. એટલું લખવાના વિકલ્પમાં આકુળતા દેખાણી, જો આટલું લખવાના વિકલ્પમાં આકુળતા લખાણે. નહીતર સુભાગભાઈ પ્રત્યેનો અનુરાગ એવો હતો કે એમને કંઈક વિશેષ લખાય તો સારું, પણ એવો અભિપ્રાય, એવું ચિત્ત એમના એમનું કીધું નહોતું કરતો. આપણે કોઈ કામ કરવું હોય ને શરીર થાકી જાય, શું તો આપણી ઈચ્છા પ્રમાણે શરીર કામ નથી કરતું, કામ મૂકી દેવું પડે. એમ એમને લખવું મૂકી દેવું પડતું હતું, ચિત્ત થાકી જતું હતું, વિકલ્પનો થાક લાગતો હતો. લખવું તો પણ લખાયું નથી, તે ક્ષમા કરશો, એ ક્ષમા કરવા યોગ્ય છે. પરમ પ્રેમ ભાવથી નમસ્કાર પહોંચે, ભલે નથી લખી શકાનું, પણ તમારા પ્રત્યે પ્રેમ તો ઘણો પ્રેમ છે, પરમ પ્રેમથી નમસ્કાર લખીએ છીએ. એ 333મો પત્ર સમાપ્ત થાય છે. પછી 334મો પત્ર તો સ્પષ્ટપણે સૌભાગભાઈ ઉપર છે, સંબોધન પણ પોતે જે કર્યું છે એ છાપ્યું છે. હૃદયરૂપ શ્રી સુભાગ્ય પ્રત્યે, તમે તો અમારું હૃદય છો, એમ કરીને પત્ર લખે છે. ભક્તિપૂર્વક નમસ્કાર પહોંચે, હવે પછી લખીશું, હવે પછી લખીશું એમ લખીને ઘણી વાર લખવાનું બન્યું નથી, વિકલ્પ ન ચાલે એટલે એમ થયા કરે હવે પછી લખશું, હવે પછી લખશું, પછી હવે લખી લખશું એમ લખીને ઘણી વાર લખવાનું બન્યું નથી એટલે કોઈ કોઈ વાતોમાં હવે પછી લખશું, હવે પછી લખશું એમ કરે છો. વિશેષ હવે પછી ઉપરમાં જ આવ્યું ને, વિશેષ હવે પછી એટલે લખવાનું બનતું નથી. તે ક્ષમા કરવા યોગ્ય છે, કારણ કે ચિત્ત સ્થિતિ ઘણું કરીને વિદેહી જેવી વર્તે છે, એટલે કાર્યને વિશે અવ્યવસ્થા થઈ જાય છે. જેવી હાલ ચિત્ત સ્થિતિ વર્તે છે તેવી અમુક સમય સુધી વર્તાવ્યા વિના છૂટકો પણ નથી. અમે ઈચ્છીએ છીએ કે ભલે એમ અમારા વિકલ્પ ન ચાલે ને વિકલ્પનું બળ ન હોય, એ અમે ઈચ્છીએ છીએ. તે ક્ષમા કરવા યોગ્ય છે, એટલા માટે ક્ષમા કરવા યોગ્ય છે કારણ કે ચિત્ત સ્થિતિ ઘણું કરીને વિદેહી જેવી વર્તે છે, વિદેહી દશા વર્તે છે, દેહાતીત દશા. વિદેહી દશા એટલે દેહાતીત દશા. દેહ હોવા છતાં દેહથી પર થઈને આત્મા વર્તે છે, દેહથી છૂટો પડીને આત્મા વર્તે છે. શરીરના કાર્યો લખવા આદિના અને એ કાર્યો માટે ઉત્પન્ન થતો વિકલ્પ જોર ખાતો નથી અને તેથી લખાતું પણ નથી, અને એ સ્થિતિ પોતાને માન્ય છે, એવી વિદેહી દશા એમને માન્ય છે, સ્વીકાર્ય છે. આત્મામાં રહેવાય છે, આત્માથી બહાર નીકળાતું નથી વધારે, એટલે વિકલ્પો વધારે લંબાતા નથી. તમને એના કારણે પત્ર ન મળે કે સ્પષ્ટીકરણ ન મળે તો તે અવશ્ય ક્ષમા કરવા યોગ્ય છે. કેમ કે અમે અમારા સ્વકાર્યની અંદર એટલા વ્યસ્ત છીએ અને એ કાર્ય એવું છે કે તમને નુકસાન થાય, થોડું છે તમને લાભ ન થાય અથવા લાભ ઓછો થાય એવું છે, તો પણ તમારે ક્ષમા કરવા યોગ્ય છે. મોક્ષને કોઈ વાર એવું લાગે આમ કેમ કરે છે, આમ કેમ, પણ આજ્ઞાકારિતા હોય છે ત્યાં સમાધાન આવી જાય છે કે જે કાંઈ થાય છે તે યોગ્ય થાય છે. ઉપર ટપકે ભલે મને જોઈતું મળતું નથી, પરંતુ એમને વિશે બીજો વિકલ્પ કરવા યોગ્ય નથી, બીજો કોઈ વિકલ્પ આવવો ન જોઈએ. જે પ્રકાર હોય એ માથે ચડાવો, જે પ્રકાર આવે તે માથે ચડાવો. એમાં જ હિત સમજી લેવું, કેમ કે એ પણ એક ભક્તિનો પ્રકાર છે, એક સમર્પણનો પ્રકાર છે. અને ભક્તિને સમર્પણ લાભનું કારણ થાય છે, સુખી વાત છે. ઘણા ઘણા જ્ઞાની પુરુષો થઈ ગયા છે ભૂતકાળની અંદર, ઘણા ઘણા જ્ઞાની પુરુષો થઈ ગયા છે, પોતે કઈ પહેલા વહેલા નથી, ઘણા જ્ઞાનીઓ. તેમાં અમારી જેવો ઉપાધિ પ્રસંગ અને ચિત્ત સ્થિતિ ઉદાસીન, અતિ ઉદાસીન તેવા ઘણું કરીને પ્રમાણમાં થોડા થયા છે. જ્ઞાનીમાં પણ તીવ્ર પુરુષાર્થ વાળા જ્ઞાનીની સંખ્યા ઓછી અને મંદ પુરુષાર્થ વાળા જ્ઞાનીની સંખ્યા વધારે. આવું હોય છે. આ કાળમાં એક ભાવ બાકી રહે એવો તીવ્ર પુરુષાર્થ કોક જ જ્ઞાની ન હોય, નહીતર સહેજે 3, 4, 6, 8 ભાવ થઈ જાય છે. અનંતકાળમાં જો કે કોઈ વિશેષ વાત નથી, એ કાળના મહાસાગર પાસે કોઈ બહુ મોટી વાત નથી, પણ છતાંય તે એક સમયમાં પૂર્ણ થવાતું હોય તો અભિપ્રાયમાં તો બીજો સમય કોઈ જ્ઞાનીને જોઈતો નથી. એટલે પુરુષાર્થની ઉગ્રતા હોય તો એ કન્સિડર કરવા જેવો વિષય જરૂર છે, ઈચ્છવા જેવો વિષય જરૂર છે, પ્રેરણા લેવા જેવો વિષય જરૂર છે. પોતાને તો ઘણો સારો પુરુષાર્થ વર્તે છે, 25મું વર્ષ છે જ્ઞાન દશાને, લગભગ 1.5 વર્ષ થવા એવું છે. એક બાજુ ઉપાધિ પ્રસંગ પણ જોરદાર છે, બીજી બાજુ ચિત્ત સ્થિતિમાં ઉદાસીનતા નથી, અતિ ઉદાસીનતા છે. અને તેમાં જે એને એમાં એમનો જે પુરુષાર્થ કામ કરે છે એ બીજા જ્ઞાનીઓની અપેક્ષાએ અસાધારણ વાત છે. અજ્ઞાનીઓની વાત નથી કરતા, બીજા જ્ઞાનીઓની અપેક્ષાએ પણ અસાધારણ વાત છે. એવી જેની સમર્થ અંતરંગ જ્ઞાન દશા છે, સ્વચ્છંદમાં જીવ આવે ત્યારે ગમે તેમ બોલી નાખે, ગમે તેમ કહી નાખે, પોતાનું કોઈ ઠેકાણું ન હોય, પણ જ્ઞાનીના જજમેન્ટ લખવા માંડે. કોઈ માણસ ઘણા ગુનામાં સંડોવાયેલો હોય, ચોરી, લૂંટફાટ, ખૂન, ઘણા પ્રકારના ગુનાઓ કર્યા હોય, અને પછી ડાપણ એમ કરે કે સુપ્રીમ કોર્ટના જજને ન્યાય કરતા ન આવડે, કાંઈ એને કાંઈ ખબર પડે, ન્યાયમાં એને શું ખબર પડે. આ એના જેવી વાત છે, સ્વચ્છંદની વાત, કે આવા મહાજ્ઞાની હોય એના પણ જજમેન્ટ આપવા માંડે, લખવા માંડે, બોલવા માંડે. બહુ સ્વચ્છંદ ફાટી જાય ત્યારે એવું થાય. સ્વચ્છંદ ફાટીને બહાર આવે ને ત્યારે આ દશા થાય. કેટલા સેલ્ફ કોન્ફિડન્સથી વાત લખે છે, આવું જ સુગાનીજી એક વાર બોલેલા. છે ત્રીજા ભાગમાં એ વાત છે, શું કે આપ તો પ્રયોજનભૂત ને અપ્રયોજનભૂતમાં એટલું બધું લ્યો છો કે જરાય અપ્રયોજનભૂત આવે એટલે કાપો છો. શાસ્ત્રની વાતો તો જીનવાણીની વાતો છે એ તો બધી. શું આચાર્યો પણ જંગલમાં બેસી બેસીને મોટા મોટા ગ્રંથો લખ્યા છે, લાંબા ચોડા ગ્રંથો ક્યારે લખ્યા છે? કરુણાનુયોગના ગ્રંથો લખ્યા હોય, બહુ ભારે જવાબ દીધેલો એમણે. આવો જ જવાબ દીધો છે, મોક્ષ માર્ગ જીવોમાં પણ તીવ્ર પુરુષાર્થવંત જીવો કોક જ હોય છે, અલ્પ જ હોય છે, બાકીના જીવો શાસ્ત્રમાં રોકાતા રોકાતા આગળ વધે છે. એટલે શાસ્ત્ર લખે કે શાસ્ત્ર વાંચે એ શાસ્ત્રમાં રોકાના છે, જાઓ. એટલા બધા વિકલ્પો શું કરવા ચાલે છે? નથી ચાલતો. શાસ્ત્રની સગડી અમે હળગાવવા માંગતા નથી એમ કહેતા, અમે લીધું નહોતું પૂછે. આ તો બધાને આકરું પડશે શાસ્ત્રો વાંચવાવાળાને. હું એમ પૂછેલું કે બજારમાંથી આવો પછી તો ઘરે આવીને બજારનો તો બધા અશુભ ભાવ હોય તો ઘરે આવીને પછી શાસ્ત્ર વાંચવાનું, શાસ્ત્ર વાંચન કરો કે ન કરો? તો કે ભાઈ અહીંયા એટલી બધી આકુરતાથી શેકાઈ ગયા હોય તો પછી ઘરે આવીને વળી શાસ્ત્રની ઝઘડી, નવી સઘડી ક્યાં હળગાવી? કે શાસ્ત્રને સઘડી કીધી, વિકલ્પો છે ને. મેરી શાસ્ત્ર પઢને કે આદત નહીં, સીધા ધ્યાનમાં. અને એ વાત જામીને બેહે કલાકો સુધી નીકળે જ નહીં, ઘરવાળા ઊંચા નીચા થઈ જાય બધા, આ ક્યારે નીકળશે હવે? આ ખાવાનો ટાઈમ થઈ ગયો, ફરવાનો ટાઈમ થઈ ગયો, કાંઈ ટાઈમ થઈ ગયો, ટાઈમ જાણે આ ટાઈમ અમે ધ્યાન જાય તારે ને. એવો એકલા હાથે બહુ પુરુષાર્થ, સત્સંગ હતો ને એકલા હાથે બહુ પુરુષાર્થ કર્યો, એ એક અવતારી થઈ ગયા. એ ગ્રસ્ત ને વેપારી હતા, આ ગ્રસ્ત ને વેપારી હતા, આમને સત્સંગ નહોતો મળતો, એમણે એકલા હાથે કામ કર્યું, એમણે એકલા. આ પૂર્વ સંસ્કારી હતા, એ પૂર્વ સંસ્કારી નહોતા તોય તે ઉગ્ર પુરુષાર્થે બહુ બધું. તેવા ઘણું કરીને જ્ઞાનીઓ પ્રમાણમાં થોડા થયા છે. ઉપાધિ પ્રસંગને લીધે આત્મા સંબંધી જે વિચાર તે અખંડપણે થઈ શકતો નથી, અથવા ગૌણપણે થયા કરે છે. તેમ થવાથી ઘણો કાળ પ્રપંચ વિશે રહેવું પડે છે, અને તેમાં તો અત્યંત ઉદાસીન પરિણામ થઈ ગયેલો હોવાથી ક્ષણવાર પણ ચિત્ત ટકી શકતું નથી. ઉદયમાં ચિત્ત ટકતું નથી અમારું, આત્માનો વિચાર ઉપાધિને લઈને ગૌણ કરવો પડે છે, પણ એ ઉપાધિમાં અમારું ચિત્ત ટકતું નથી. જેથી આવા કારણે એમ જ્ઞાનીઓ સર્વસંગ પરિત્યાગ કરી અપ્રતિબદ્ધપણે વિચરે છે. સર્વસંગ પરિત્યાગ કરે, મુનિ દશામાં આવી જાય છે અથવા જ્ઞાનીઓ નિવૃત્તિમાં ચાલ્યા જાય છે અને કા મુનિ થઈ જાય છે. જેથી જ્ઞાનીઓ સર્વસંગ પરિત્યાગ કરી અપ્રતિબદ્ધપણે વિચરે છે. અપ્રતિબદ્ધપણે એટલે ધ્રુવ ક્ષેત્ર કાળ ભાવનો કોઈ પ્રતિબંધ ન રહે એવી રીતે વિચરે છે. અને તમે એને સમય દેવાનો કે કાંઈ પ્રતિબંધ નહીં, આ ટાઈમે વ્યાખ્યાન દેવાનું કે પ્રતિબંધ નહીં, કાંઈ દ્રવ્ય ક્ષેત્ર કોઈ પરદ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવનો પ્રતિબંધ નહીં, અખંડ આત્મ ધ્યાન રહે એવી રીતે વિચરે છે. સર્વસંગ શબ્દનો લક્ષ્યાર્થ એવો છે, લક્ષ્યાર્થ શબ્દ વાપર્યો છે, ભાવાર્થ શબ્દ નથી વાપર્યો. એમાં શું કહેવાનો લક્ષ્ય છે, હેતવાર્થ જેને કહેવામાં આવે છે, હેતુનો અર્થ, લક્ષ્યાર્થ લક્ષ્યમાં લેવા યોગ્ય એવો અર્થ એવો છે કે અખંડપણે આત્મ ધ્યાન કે બોધ મુખ્યપણે ન રખાવી શકે એવો સંગ, એવો બધો સંગ મૂકીને વર્તે છે, ડિસ્ટર્બ કરે એ ન જોઈએ. જે સંગ ડિસ્ટર્બ કરે એ ન જોઈએ, જે સંગ ડિસ્ટર્બ કરે એ ન જોઈએ, એ મૂકીને વર્તે છે. હા, મેં ટૂંકામાં લખ્યું છે, અમારી વાત મેં ટૂંકામાં લખી છે. અને તે પ્રકારને બાહ્યથી અંતરથી ભેગા કરીએ છીએ. અંતર બાહ્ય બે પ્રકારે અમે નિવૃત્તિ ઈચ્છીએ છીએ, અમારા પરિણામ એને જ ભજે છે. અંતર નિવૃત્તિને પણ ભજે છે, અખંડ આત્મ ધ્યાનને ઈચ્છે છે, અને બહારમાં પણ અમને કોઈ ડિસ્ટર્બન્સ જોતો નથી. આવે છે પૂર્વકર્મના ઉદયને લઈને, અમારું ચિત્ત એમાં ક્ષણભર ટકતું નથી, એટલે કે અમને એક ક્ષણ પણ એમાં રસ નથી આવતો. એક જમાનામાં આપણે ફટાકડા ફોડતા હતા, એમાં એ સ્વાધ્યાયમાં રસ પડતો હોય તો એ સંભળાય નહીં, અને કદાચ બહુ જોરથી કોઈ ફોડે તો આપણને રસ આવે કે ખટકે, ખટકે રસ ન આવે. એમાં ચિત્ત ટકે ન ટકે, કેમ કે એથી વિરુદ્ધ અભિપ્રાય વર્તે છે, અને એથી વિરુદ્ધ ભાવ વર્તે છે કે આ તો દખલ કરે છે, આ વાત તો દખલ કરે છે. એમ ઉદય પ્રસંગ મારે અખંડ આત્મ ધ્યાનમાં વિક્ષેપ કરનારો એ દિવસ છે, એટલે મારો સામાનો સવાલ નથી. ચિત્ત ટકતું નથી એનો અર્થ શું છે, કે એક ક્ષણ પણ અમારું ચિત્ત ટકતું નથી, એટલે એક ક્ષણ પણ અમને રસ નથી આવતો. આવી પડેલો ઉદય છે એટલે બીજો ઉપાય નથી, એમ સમજીને ઉદાસીનપણે, અતિ ઉદાસીનપણે એ ઉદયમાંથી પસાર થાય છે. ઉદયમાં ઉદાસીનતા સ્વરૂપ સાધના વાળા જીવ માટે એ એક જ યોગ્ય પ્રવર્તના છે. ફરીથી જેને આત્મસાધના કરવી છે એને કોઈ પણ પ્રકારનો ઉદય આવે એમાં ઉદાસીનતા રાખવી, ઉદાસીનતા આવવી, ન રાગરસ ન દ્વેષનો રસ. ઉદાસીનતા એટલે દ્વેષ નહીં, બહુ અણગમો થાય ને દ્વેષ થાય એમ નહીં, ન રાગરસ ન દ્વેષ રસ, ઉદાસ ઉદાસ નિરસ. એ એક જ યોગ્ય પ્રવર્તના છે, ઉદયમાં ઉદાસીનતા લાવો. ઉદયમાં ઉદાસીનતા હો જેમ કોઈ બીજાના ઉદયમાં આપણે ઉદાસીન રહીએ છીએ, કઈ લેવા દેવા ખરો? ભલે ને કોઈને ત્યાં મૃત્યુ પ્રસંગ હોય, આપણો છાપામાં વાંચે છે ને, ઘાંચી મરણ, મુસ્લિમ મરણ, તળપદા કોળી મરણ, અવદિત છે 400 બ્રાહ્મણ જ્ઞાતિનું મરણ, હવે આપણે ઉદાસીન છીએ કે નહીં? કેમ કે કોકની વાત છે, આપણને કઈ હેનાનું ઉત્તક આવતું જ નથી એમાં. એમ આ જીવને ઉદય એ કર્મ પ્રસંગ છે, આત્મ પ્રસંગ નથી. ઉદય છે તે કર્મ પ્રસંગ છે, એ આત્મ પ્રસંગ નથી. માટે એમાં ઉદાસીનતા હોવી જરૂરી છે. સમ્યક પ્રકારે, યથાર્થ પ્રકારે ઉદયમાં ઉદાસીનતા એ અધ્યાત્મને જન્મ આપવાનો અને અધ્યાત્મ પરિણમવું હોય તો વૃદ્ધિગત થવાનું કારણ છે, નિમિત્ત કારણ છે, સાધન છે. અને એવી ઉદાસીનતા કૃપાળુદેવને જીવનમાં પરિણમનમાં બહુ સારા પ્રમાણમાં જોવા મળે છે, એ ઉદાસીનતાના દર્શન થાય છે. હા, એ બનાસીદાસજી ગાય છે, સુખી સહેલી અધ્યાત્મ કી જનની અકેલી ઉદાસીનતા, અધ્યાત્મને જન્મ આપે છે. આ બધા એમના વચનો એમની ઉદાસીનતાના દર્શન કરાવે છે. અને એ ઉદાસીનતાના ભાવથી દર્શન કરીને પરિણમાવવા યોગ્ય છે, એવો બોધ લેવા જેવો વિષય છે. અહીં સુધી રાખીએ. શેષ સંસ્કારના સ્વાધ્યાયમાં